એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એમ કહી શકાય કે ઊંડા ઉતરવાના છીએ જે આમ સાંભળવામાં કદાચ થોડો ભારે લાગે, અસ્તિત્વવાદ. પણ જે પુસ્તકની આપણે આજે વાત કરવાના છીએ એ આ આખી વિચારધારાને એકદમ અલગ, એકદમ નવી રીતે જુએ છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ હેઝલ ઈ બાન્સના પુસ્તક માનવતાવાદી અસ્તિત્વવાદ, શક્યતાનું સાહિત્ય વિશે. હવે જો સામાન્ય રીતે જોઈએ તો અસ્તિત્વવાદનું નામ પડે એટલે લોકોને લાગે કે આ તો બસ નિરાશા, શૂન્યતા અને ઉદાસીની જ ફિલોસોફી હશે.
હા, બરાબર. પણ આ પુસ્તક બરાબર એ જ ધારણાને પડકારે છે. એ કહે છે કે અસ્તિત્વવાદ ખરેખર તો માનવીય ગરિમા, આપણી જે પસંદગી કરવાની શક્તિ છે અને આપણી અંદર જે શક્તિઓ પડેલી છે એની ઉજવણી છે. અને આજના સમયમાં જ્યારે ઘણા લોકો જીવનમાં કોઈ અર્થ શોધી રહ્યા છે, પોતાની ભૂમિકા શું છે, પોતાનો રોલ શું છે સમજવા મથે છે, ત્યારે મને લાગે છે આ ચર્ચા ખૂબ જ જરૂરી છે. આપણો હેતુ, આપણો ગોલ એ જાતે કેવી રીતે નક્કી કરવો એ સમજવાની વાત છે.
અને આ સમજવા માટે પહેલા લેખકને જાણવા ખૂબ જરૂરી છે. હેઝલ ઈ બાર્ન્સ કોઈ આમ સામાન્ય ફિલોસોફર નહોતા. એ અમેરિકામાં અસ્તિત્વવાદના મુખ્ય પ્રચારકોમાંના એક હતા અને કોલોરાડો યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ હતા.
પણ એમની સૌથી મોટી ઓળખ કદાચ એ છે કે એમણે જ ફ્રેન્ચ ફિલોસોફર જીન પોલ સાર્ત્રનો પેલો ખૂબ જ અઘરો ગ્રંથ બીઈંગ એન્ડ નથિંગનેસ એનો પહેલો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. આ કંઈ નાનું સૂનું કામ નહોતું, ખરું ને? એના માટે તો સાર્ત્રના વિચારોમાં ખરેખર ડૂબવું પડે.
ચોક્કસપણે. એટલે જ તેઓ સાર્ત્રના વિચારોને માત્ર થિયરી તરીકે નહીં પણ એક જીવંત વિચારધારા તરીકે સમજતા હતા. અને બાર્ન્સની ખાસિયત એ હતી કે એમનામાં ફિલોસોફીની જે તાર્કિક ચોકસાઈ જોઈએ એ પણ હતી અને સાહિત્ય માટેની જે સંવેદનશીલતા જોઈએ એ પણ હતી. એમણે અસ્તિત્વવાદના જે કહેવાતા અંધકારમય પાસાઓ છે એના પર બહુ ભાર આપવાને બદલે એના આશાવાદી, માનવતાવાદી અને આમ જીવનને પોષણ આપે એવા પાસા પર વધુ ધ્યાન આપ્યો. એમનો દ્રષ્ટિકોણ જ એ છે કે અસ્તિત્વવાદ આપણને આપણી શક્યતાઓ બતાવે છે.
એટલે એમ કહી શકાય કે તેઓ અસ્તિત્વવાદને કોઈ ડરામણી વસ્તુ તરીકે નહીં પણ આપણને આપણી પોતાની શક્તિનો અહેસાસ કરાવનાર દર્શન તરીકે રજૂ કરે છે, જે કહે છે કે આપણો રોલ કોઈ ભોગ બનવાનો નથી પણ આપણે પોતે આપણા જીવનના સર્જક છીએ. તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મૂળ વાત શું કહેવા માંગે છે?
મૂળ વાત એ છે કે અસ્તિત્વવાદ અને ખાસ કરીને એનો નાસ્તિક પ્રકાર, જે ઈશ્વરમાં નથી માનતો, એ કોઈ નિરાશા ફેલાવતો સિદ્ધાંત નથી.
અચ્છા.
હા, બાર્ન્સ કહે છે કે આ તો એક મજબૂત મનોબળવાળો માનવતાવાદ છે. મતલબ કે જ્યારે આપણે એ વિચાર છોડી દઈએ છીએ કે આપણું જીવન કોઈ ઉપરવાળાએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે, કે આપણો કોઈ એક નિશ્ચિત સ્વભાવ છે, ત્યારે જીવનનો અર્થ શું છે, મૂલ્યો શું છે અને એ બધાની જવાબદારીનો પૂરેપૂરો ભાર આપણા એટલે કે માણસોના ખભા પર આવી જાય છે.
અને અહીંથી જ વાત રસપ્રદ બને છે. પુસ્તક કહે છે કે બ્રહ્માંડમાં કોઈ પહેલેથી નક્કી કરેલી યોજના નથી, એ કોઈ ખામી કે દુઃખની વાત નથી, પણ એ જ પરિસ્થિતિ આપણને સાચી સ્વતંત્રતા આપે છે. એ જ આપણને આપણી પસંદગીઓ કરવા, કંઈક નવું સર્જન કરવા અને આપણા નૈતિક નિર્ણયો લેવા માટેની સ્પેસ આપે છે. આપણો ધ્યેય એટલે કે ગોલ એ નથી કે ક્યાંક છુપાયેલો અર્થ શોધી કાઢવો, પણ આપણો રોલ એ છે કે આપણે અર્થ બનાવવાનો છે.
બરાબર. અને પુસ્તક આપણને આ વિચારના જે મૂળ સિદ્ધાંતો છે ને એ સમજાવે છે. જેમ કે પેલું અસ્તિત્વ સાર પહેલા આવે છે, મતલબ આપણે પહેલાં જન્મ લઈએ છીએ અને પછી આપણા કર્મોથી, આપણી પસંદગીઓથી આપણી ઓળખ, આપણો સાર બનાવીએ છીએ. પછી આવે છે મૂળભૂત સ્વતંત્રતા એટલે કે રેડિકલ ફ્રીડમ, અને એના લીધે જે એક જાતની વેદના કે એંગ્વિશ પેદા થઈ છે, કારણ કે આપણે આપણી દરેક પસંદગી માટે સંપૂર્ણપણે જવાબદાર છીએ.
હા, આ સંપૂર્ણ જવાબદારીનો વિચાર જ ઘણાને ભારે પડી જાય છે. લાગે કે આના કરતા તો કોઈ કહી દે એમ કરી લઈએ તો સારું.
અને એટલે જ બાણીસ સમજાવે છે લોકો બદ્દાનત એટલે કે બેડ ફેથનો સહારો લે છે. આ એક જાતની આત્મછેતરપિંડી છે. આપણે આપણી સ્વતંત્રતાથી ભાગવા માટે જાત જાતના બહાના બનાવીએ છીએ. કાં તો એમ કહીએ, ભાઈ હું તો આવો જ છું, મારાથી ના બદલાય, જાણે આપણે કોઈ પથ્થર ના હોઈએ. અથવા આપણી આસપાસની જે હકીકત છે, આપણી પરિસ્થિતિ છે, એને જ આપણે નજરઅંદાજ કરીએ. સાર્ત્રનું પેલું વેટરનું ઉદાહરણ બહુ જાણીતું છે ને?
હા હા, જે એટલો પરફેક્ટ વેટર બનવાનો દેખાડો કરે છે,
જાય છે
જાણે કોઈ રોબોટની જેમ વર્તે. તો આ બદદાનતની સામે શું છે, એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું?
એની સામે છે પ્રામાણિકતા, ઓથેન્ટિસિટી. પ્રામાણિકતા એટલે શું? તો કે આપણી સ્વતંત્રતા અને આપણી જે પરિસ્થિતિ છે આ બંનેને સ્વીકારીને જીવવું, એ સમજવું કે હા, હું પસંદગી કરવા માટે સ્વતંત્ર છું, પણ મારી આ સ્વતંત્રતા અમર્યાદિત નથી. એ મારી જે વાસ્તવિક પરિસ્થિતિ છે, મર્યાદાઓ છે, એના સંદર્ભમાં જ કામ કરે છે. અને આ કોઈ એકવાર પહોંચી જવાનો મુકામ નથી, પણ સતત પ્રયત્ન કરતા રહેવાની વાત છે. કદાચ આ જ આપણો એક મોટો નૈતિક ધ્યેય બને છે, પ્રામાણિકતાથી જીવવાનો પ્રયત્ન કરવો.
સાર્ત્રનો એક બીજો વિચાર પણ છે જે બહુ ચર્ચાય છે અને ઘણીવાર લોકો એને ખોટી રીતે સમજે છે. નરક એટલે અન્ય લોકો. શું એનો મતલબ એમ કે બધા સંબંધો ખરાબ જ હોય?
ના, જરાય નહીં, એવું નથી. સાર્થ ખરેખર એમ કહેવા માંગતા હતા કે જ્યારે આપણે બીજા લોકોની નજર, એમની ગેઝ ને આપણને એક વસ્તુની જેમ, એક ઓબ્જેક્ટની જેમ પરિભાષિત કરવા દઈએ છીએ, ત્યારે સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર લોકો આપણને એમની અપેક્ષાઓ, એમના પૂર્વગ્રહોના ચશ્માથી જુએ છે અને આપણને એક ચોક્કસ ખાનામાં, એક લેબલમાં બાંધી દે છે. આપણી જે શક્યતાઓ છે એને સીમિત કરી દે છે. આવો અનુભવ નરક જેવો હોઈ શકે છે, ખરું ને? પણ સાથે સાથે એ પણ સાચું છે કે આપણી પોતાની ઓળખ માટે, સેલ્ફ અવેરનેસ માટે બીજા લોકો જરૂરી પણ છે. એટલે પડકાર એ છે કે સંબંધોમાં આ સંઘર્ષ અને એકબીજાને વસ્તુ બનાવવાની રમત ન ચાલે, પણ પરસ્પરની સ્વતંત્રતાનો સ્વીકાર થાય, એના પર આધારિત સંબંધો બને.
આ તો થઈ સાર્ત્રની વાત. પણ બાર્ઝ બીજા એક મહત્વના અસ્તિત્વવાદી વિચારક આલ્બર્ટ કામુ પર પણ ધ્યાન આપે છે. કામુનો જે મુખ્ય વિચાર છે એ વિસંગતિ, એટલે કે ધ એબ્સર્ડ છે. એ શું છે બરાબર?
કામુ કહે છે કે વિસંગતિ ત્યારે પેદા થાય છે જ્યારે આપણે માણસો જીવનમાં કોઈ અર્થ, કોઈ તર્ક, કોઈ સ્પષ્ટતા શોધવા માટે મથીએ છીએ, પણ આ દુનિયા, આ બ્રહ્માંડ આપણી આ શોધ સામે એકદમ ચૂપ રહે છે. જાણે આપણે દિવાલ સાથે વાત કરતા હોઈએ. આપણે પૂછીએ જીવનનો અર્થ શું અને સામેથી કોઈ જવાબ જ ન મળે. આપણી અર્થ માટેની જે તીવ્ર ઈચ્છા છે અને દુનિયાની આ જે ઉદાસીનતા કે મૌન છે, એ બે વચ્ચેનો જે તણાવ છે, જે મેળ નથી ખાતો, એ જ વિસંગતિ છે.
તો પછી આનો સામનો કેવી રીતે કરવો? જો જીવનમાં પહેલેથી કોઈ અર્થ નથી જ, તો પછી કરવું શું? હતાશથી જવું?
ના. કામુ કહેશે કે મોટાભાગના લોકો બે ખોટા રસ્તા પકડે છે. કાં તો શારીરિક આત્મહત્યા કરી લે, અથવા જેને એ દાર્શનિક આત્મહત્યા કહે છે એ કરે. એટલે કે કોઈ ધર્મ કે કોઈ મોટી વિચારધારામાં આંધળો વિશ્વાસ મૂકી દે અને આ વિસંગતિના સવાલથી મોઢું ફેરવી લે. પણ કામુ ત્રીજો રસ્તો બતાવે છે, બળવો, રિવોલ્ટ. એટલે કે આ વિસંગતિની પૂરેપૂરી સભાનતા સાથે, એની સામે હાર માન્યા વિના પૂરા જુસ્સાથી જીવવું.
અને આ સમજાવવા માટે પેલું સિસિફસનું ઉદાહરણ વપરાય છે, નહીં? જે પથ્થર ઉપર લઈ જાય છે ને પાછો ગબડી પડે છે.
બરાબર, ગ્રીક કથાનો સિસિફસ. દેવોએ એને સજા આપી છે કે એણે એક મોટો પથ્થર પહાડ પર ચડાવવાનો, જે જેવો ટોચ પર પહોંચે કે તરત પાછો ગબડીને નીચે આવી જાય. અને આ કામ એણે અનંતકાળ સુધી કરવાનું છે, સાવ અર્થહીન કામ. પણ કામુ કહે છે આપણે સિસિફસને ખુશ કલ્પવો જોઈએ. શા માટે? કારણ કે જ્યારે પેલો પથ્થર નીચે ગબડે છે અને સિસિફસ પાછો નીચે ઉતરે છે, ત્યારે એને એની નિયતિનું, એના કામની આ નિરર્થકતાનું પૂરેપૂરું ભાન છે. એ છેતરાયેલો નથી, છતાંય હાર નથી માનતો. એ પોતાની સજાનો, પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરીને, એની સામે એક જાતનો બળવો પુકારીને જીવન જીવે છે. એનો આ સંઘર્ષ, એનો આ બળવો જ એનો અર્થ બની જાય છે. અહીં પણ જુઓ, આપણો રોલ સ્પષ્ટ થાય છે, નિરર્થકતાની સામે અર્થનું સર્જન કરવું.
આ બધું સાંભળીને એક મોટો પ્રશ્ન મનમાં આવે કે જો કોઈ ઈશ્વર નથી, કોઈ ઉપરથી આવેલા નિયમો નથી, તો પછી નૈતિકતાનું શું? સારું શું ને ખરાબ શું એ કોણ નક્કી કરે? શું એનો મતલબ એમ કે પછી તો ગમે તે કરી શકાય?
ના, જરાય નહીં. અસ્તિત્વવાદીઓ કહે છે કે આનાથી નૈતિકતા વધુ મુશ્કેલ બને છે, પણ સાથે સાથે વધુ અર્થપૂર્ણ અને વધુ ગૌરવશાળી પણ બને છે. કારણ કે હવે આપણે કોઈ બીજાના બનાવેલા નિયમો પર નથી ચાલતા, પણ આપણી દરેક પસંદગી, આપણું દરેક કમિટમેન્ટ, એના દ્વારા આપણે મૂલ્યોનું સર્જન કરીએ છીએ. જ્યારે હું, દાખલા તરીકે, પ્રામાણિક રહેવાનું પસંદ કરું છું, ત્યારે હું માત્ર મારા માટે નહીં, પણ જાણે આખી માનવજાત માટે પ્રામાણિકતાને એક મૂલ્ય તરીકે સ્થાપિત કરી રહ્યો છું. આપણી દરેક પસંદગી પાછળ આ સાર્વત્રિક જવાબદારીનો ભાવ રહેલો છે એમ સાર્થ્ર માને છે.
આ વાત સમજવા માટે સાર્ત્રના નાટક ધ ફ્લાઇઝમાં ઓરેસ્ટીસનું જે પાત્ર છે એ મદદરૂપ થાય છે, બરાબર?
હા, બરાબર. ઓરેસ્ટીસ પોતાના વતન પાછો ફરે છે, જે દેવતાઓના નામે ફેલાવેલા એક પ્રકારના અપરાધભાવ અને ડરમાં જીવી રહ્યું છે. તે આ દેવતાઓ દ્વારા લાદવામાં આવેલી નૈતિકતાનો સ્વીકાર નથી કરતો. તે શહેરના જુલમી શાસકોની હત્યા કરે છે અને એની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારે છે. કોઈ બહાના નથી કાઢતો. આમ કરીને તે એક નવું મૂલ્ય સ્થાપે છે, ડરથી મુક્ત માનવ સ્વતંત્રતાનું મૂલ્ય. તે બતાવે છે કે મનુષ્ય પોતાનો નૈતિક રસ્તો જાતે નક્કી કરવા સક્ષમ છે. એનો રોલ અહીં મુક્તિદાતાનો બને છે.
અને બાન્સ આ બધા વિચારો સમજાવવા માટે સાહિત્યનો આટલો બધો ઉપયોગ કેમ કરે છે? ફિલોસોફી તો તર્કની વાત છે.
કારણ કે બાન્સ એવું માને છે કે સાહિત્ય એ માત્ર ફિલોસોફીના સિદ્ધાંતોનું ઉદાહરણ આપવાનું સાધન નથી, પણ એ પોતે જ ફિલોસોફી કરવાની, સત્યને શોધવાની એક રીત છે. નવલકથાઓ, નાટકો આપણને આ બધા જે અમૂર્ત લાગતા વિચારો છે તેને પાત્રોના જીવનમાં, એમના સંઘર્ષોમાં, એમની પસંદગીઓમાં જણે જીવંત થતા બતાવે છે. આપણે માત્ર બુદ્ધિથી નહીં પણ લાગણીથી અને કલ્પનાથી પણ એ વિચારોને અનુભવી શકીએ છીએ. આ આપણી સમજને વધુ ઊંડી અને વધુ અંગત બનાવે છે.
ચાલો આપણે તારવી શકીએ. મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો તો એ જ છે કે આપણે આપણી પસંદગીઓ માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ અને સાથે સાથે સંપૂર્ણ જવાબદાર પણ છીએ. કોઈ બહાના નહીં, કોઈ બીજા પર દોષારોપણ નહીં. આપણો રોલ, આપણા જીવનની કમાન આપણા પોતાના હાથમાં લેવાનો છે.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો, આપણે કોણ છીએ એ કંઈ જન્મથી નક્કી નથી હોતું, પણ આપણે આપણા કાર્યો દ્વારા, આપણી પસંદગીઓ દ્વારા આપણી જાતને સતત બનાવીએ છીએ. જીવન એ કોઈ તૈયાર મળેલો નકશો નથી જેને બસ ફોલો કરવાનો છે, પણ એક ખાલી કેનવાસ જેવું છે જેના પર આપણે આપણું ચિત્ર જાતે દોરવાનું છે. આપણો ધ્યેય, આપણો ગોલ, આપણી જાતને સતત ઘડતા રહેવાનો છે, જેમ બાન્સના પુસ્તકનું નામ જ છે, શક્યતાનું સાહિત્ય.
ત્રીજું, પહેલું પ્રામાણિકતા વિરુદ્ધ બદ્ધાનતનો જે આંતરિક સંઘર્ષ છે એ આપણા બધાની અંદર આ સતત ચાલતું હોય છે. શું આપણે જવાબદારીથી ભાગવા માટે જાતને છેતરી રહ્યા છીએ, કે પછી હિંમતભેર આપણી સ્વતંત્રતાનો, એની સાથે આવતી ચિંતાનો સામનો કરી રહ્યા છીએ? ખાસ કરીને આપણા સમાજમાં, જ્યાં ઘણીવાર કુટુંબ, સમાજ, પરંપરાનું દબાણ બહુ હોય છે, ત્યાં પોતાની સાચી પસંદગી કરવી, પોતાનો અવાજ સાંભળવો એ ખરેખર મોટો પડકાર છે.
અને ચોથો મુદ્દો, જે કામો પાસેથી મળે છે, જીવનની જે દેખીતી અર્થહીનતા કે વિસંગતિ છે એનો સ્વીકાર કરવો એ કંઈ અંત નથી પણ એક નવી શરૂઆત છે. એ આપણને નિરાશ થઈ જવાને બદલે, પેલો સિસિફસ હતો એની જેમ, પૂરી સભાનતા અને એક જાતના બળવા સાથે જીવવા માટે પ્રેરે છે. ભલે મુશ્કેલીઓ આવે, ભલે સફળતા ન મળે, પણ આપણો પ્રયત્ન, આપણો સંઘર્ષ પોતે જ અર્થપૂર્ણ બની શકે છે. આ વસ્તુ આપણને બહુ મોટી સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ આપે છે.
આ વિચારો ખરેખર બહુ પાવરફુલ છે, અને બાન્સ જે રીતે તેને રજૂ કરે છે એમાં અમુક વાતો તો એવી છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે પહેલી વાત કે,
હા, દાખલા તરીકે, અસ્તિત્વવાદ નિરાશાનું દર્શન નથી પણ માનવતા માટે ઉપલબ્ધ સૌથી આશાવાદી દ્રષ્ટિકોણ છે, કારણ કે તે માનવીય શક્તિનું સંપૂર્ણ ક્ષેત્ર સીધું આપણા હાથમાં મૂકે છે. આ વાત સીધી જ પેલી સામાન્ય ગેરસમજને દૂર કરે છે અને આપણને આપણી પોતાની શક્તિનો, આપણી એજન્સીનો અહેસાસ કરાવે છે.
અને પેલો બીજો મુદ્દો, કે જે વસ્તુ આપણને નકારાત્મક લાગે છે એ ખરેખર તો એક ભેટ છે. પૂર્વ નિર્ધારિત અર્થનો અભાવ એ માનવતાની ટ્રેજેડી નથી પણ તેની સૌથી મોટી ભેટ છે, કારણ કે ફક્ત તે જ સાચી પસંદગી અને વાસ્તવિક સર્જનાત્મકતાને શક્ય બનાવે છે. આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. જો બધું પહેલેથી જ નક્કી હોય તો પછી આપણે નવું શું બનાવી શકીએ? ખાલી પોચ તો કંઈક નવું ભરવાની જગ્યા આપે છે.
અને જવાબદારી વિશે પણ, જ્યારે આપણે આપણી પસંદગીઓની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીએ છીએ ત્યારે આપણને મર્યાદા નહીં પણ મુક્તિ, બોજ નહીં પણ ગૌરવ મળે છે. સામાન્ય રીતે આપણે જવાબદારીને બોજ સમજીએ છીએ, પણ અહીં દ્રષ્ટિકોણ એવો છે કે જવાબદારી સ્વીકારવી જ આપણી શક્તિ અને ગૌરવનો સ્ત્રોત છે.
તો આ બધા જે ગહન વિચારો છે એને આપણે આપણા રોજબરોજમાં જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ? દાખલા તરીકે, કોઈ યુવાન વ્યક્તિ કારકિર્દી પસંદ કરતી હોય અથવા આપણે કોઈ સંબંધો નિભાવતા હોઈએ ત્યારે,
ચોક્કસ. વ્યક્તિગત જીવનમાં આ વિચારો આપણને સતત પૂછવા માટે પ્રેરે છે. હું આ જે કરી રહ્યો છું એ શું સમાજના દબાણને કારણે છે, કે બીજાની અપેક્ષા પૂરી કરવા માટે છે, કે પછી ખરેખર મારી પોતાની સ્વતંત્ર ઈચ્છા અને મારા મૂલ્યો પ્રમાણે છે? શું હું ક્યાંક બદદાનતમાં તો નથી જીવી રહ્યો? સંબંધોની વાત કરીએ તો તે આપણને બીજાની સ્વતંત્રતાનો આદર કરતા શીખવે છે, પછી તે આપણો જીવનસાથી હોય, મિત્ર હોય કે આપણા સંતાનો હોય. એમને આપણી મરજી મુજબ ઢાળવાને બદલે એમને એમની પોતાની રીતે વિકસવા દેવા, એમના વિકાસમાં સહાયક બનવું, એમને આપણા પ્રોજેક્ટ બનાવવાને બદલે એમના સહયાત્રી બનવું.
અને જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, ત્યારે આ વિચારો કઈ રીતે મદદ કરી શકે?
ત્યારે પેલો કામોનો બળવો યાદ આવે. જીવનમાં અન્યાય થાય, દુઃખ આવે, નિષ્ફળતા મળે, જે મળવાનું જ છે, ત્યારે હતાશ થઈને બેસી જવાને બદલે પરિસ્થિતિનો સ્વીકાર કરીને એની સામે પૂરી તાકાતથી, પૂરી સભાનતાથી સંઘર્ષ કરવો. પરિણામ ગમે તે આવે, પણ આપણો પ્રયત્ન પ્રામાણિક અને ગૌરવપૂર્ણ હોવો જોઈએ. એમાં જ એક જાતની જીત છે. આ આપણને અંદરથી વધુ મજબૂત બનાવે છે. આપણો રોલ પરિસ્થિતિને શરણે થઈ જવાનું નથી, પણ તેનો સામનો કરવાનો છે, ભલે પરિણામ ગમે તે હોય.
આ આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે અસ્તિત્વવાદ, જેને હું પણ કદાચ પહેલાં થોડો નિરાશાજનક માનતી હતી, તે ખરેખર કેટલું સશક્તિકરણ કરનારો વિચાર છે. એ માન્યતા કે હું મારા જીવનની લેખક છું, એ વિચાર ભલે થોડો ડરામણો લાગે, પણ સાથે સાથે ખૂબ જ મુક્તિદાયક પણ છે. એ આપણને આપણી પોતાની ક્ષમતાનો, આપણી શક્યતાઓનો અહેસાસ કરાવે છે.
અને મારા માટે પેલો બદનાતનો જે ખ્યાલ છે એનો વ્યવહારિક ઉપયોગ કેટલો બધો છે એ સમજાયું. આપણે રોજબરોજના જીવનમાં કેટલી સરળતાથી જવાબદારી ટાળવા માટે જાતને છેતરી લેતા હોઈએ છીએ. એ ઓળખવું અને એમાંથી બહાર આવવાનો સતત પ્રયત્ન કરવો એ બહુ મહત્વનું છે. અને બીજું, સાહિત્ય કેવી રીતે આવા અઘરા લાગતા ફિલોસોફિકલ વિચારોને આટલી સહજતાથી, આટલી ઊંડાણથી આપણી સામે મૂકી શકે છે તે બાણસનું પુસ્તક ખરેખર બહુ સરસ રીતે દર્શાવે છે. ફિલોસોફી માત્ર માથાનો દુખાવો નથી, એ જીવંત અનુભવ બની શકે છે.
સારાંશમાં કહીએ તો આ પુસ્તક અને આ વિચારધારા આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા અને જવાબદારી એક જ સિક્કાની બે બાજુઓ છે. જીવનનો અર્થ ક્યાંય બહારથી તૈયાર મળતો નથી, એ આપણે આપણી પસંદગીઓ, આપણી પ્રતિબદ્ધતાઓ દ્વારા બનાવવો પડે છે. આપણો રોલ શું છે અને આપણો ધ્યેય શું છે એ આપણે આપણી અંદર અને આપણા સાથી મનુષ્યો સાથેના સંબંધોમાં શોધીને જાતે જ નક્કી કરવાનો છે. આ રસ્તો કદાચ સહેલો નથી, પડકારજનક છે, પણ એમાં જ માનવ હોવાનું સાચું ગૌરવ અને સાચી શક્યતા રહેલી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.